તારીખ 30/3/1990 શ્રી તત્વાનુશીલનમાં પર્યાયમાં એકત્વ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
પર્યાય ઉપર છો, સ્વરૂપનું ચિંતન, મનન અને ઘૂંટણના બાને પર્યાય ઉપર જોર રહે છે. મારે સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ, સ્વરૂપનું મનન કરવું જોઈએ, એમ પર્યાય ઉપર વજન રહે છે. તો એ પ્રકારમાં પણ પર્યાયનું એકત્વ વૃદ્ધિગત થાય છે, તે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. લક્ષ્મા ત્રિકાળી શુદ્ધ સ્વભાવ હોય અને એ હું એમ જોર આવતું હોય તો એ સહજ જ સ્વરૂપનું ચિંતન છે. પણ સ્વરૂપનું ચિંતન કરવાના ઉદ્દેશથી સ્વરૂપનું ચિંતન કરે તો પર્યાય ઉપર વજન ચાલ્યું જાય. લક્ષ્મા સ્વરૂપ હોય અને સહજ ચિંતન ચાલે, બીજો પ્રકાર થઈ જાય છે. લક્ષ્મા સ્વરૂપ ન આવે હોય નહીં અને ચિંતન કરવાના ઉદ્દેશથી ચિંતન કરે તો એ બીજો પ્રકાર થઈ જાય છે. એકમાં દ્રવ્ય તરફનું વલણ છે, એકમાં પર્યાય તરફનું વલણ છે. બે વચ્ચે ઉલટો સુલટો ફેર છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં સ્વરૂપનો નિર્ણય કરવાનો પ્રયાસ થવો જોઈએ. કેમ કે લક્ષ્મા નથી તો ચિંતન કલ્પેલા સ્વરૂપનું કરશે. જેને પોતાનું સ્વરૂપ લક્ષ્યગત થયું નથી, ઓળખાણમાં આવ્યું નથી, ભાવ ભાષ્યો નથી, એને તો પોતે જે કલ્પના કરી હશે કે મારું આત્માનું સ્વરૂપ આવું છે, એનું એ ચિંતન કરશે કલ્પિત સ્વરૂપનું. એની કલ્પના રહેશે અને એ કલ્પનાને દ્રઢ કરશે. તો કલ્પનાને દ્રઢ કરો તો પણ મિથ્યાત્વ છે અને પર્યાય ઉપરનું વજન જાય છે એટલે પણ મિથ્યાત્વ છે. એકત્વ દ્રઢ થાય છે એટલે મિથ્યાત્વ છે. ઓળખાણનો વિષય ભૂલાઈ ગયો. એમાં જે સ્વરૂપનું ચિંતન કરવું છે એ કેવું છે એથી તો અજાણ છે કોનું ચિંતન કરશે. જેમ લોકો ધ્યાન કરવા જાય છે, પણ જેમાં એકાગ્ર થવું છે એ ચીજ કેવી છે એ ખબર નથી કે એનું કોનું ધ્યાન કરશે. કલ્પિત પદાર્થનું ધ્યાન કરશે. આ લોકો આ પ્રજાપિતા બ્રહ્મા કુમારી એ લોકો ત્રિકોણ આકારે કેસરી ને એમાં ભળતા રંગનો, લાલ કેસરી ને થોડું એમાં બ્લુ જાય ને એવી ત્રિકોણ આકારે જ્યોતિ જેવું મૂકે છે કે આ પરમાત્મા તત્વ છે, આ પરમ તત્વ છે, આ બ્રહ્મ તત્વ છે. બ્રહ્મા કુમારી છે, બ્રહ્મ તત્વ છે. તો એ જેમ એક રૂપી પૂતગળ પરમાણુના સ્કંદની કલ્પના કરે છે કે આ બ્રહ્મ છે, એમ આ કંઈક શાસ્ત્રના આધારે વિચાર વિકલ્પ કરીને કંઈક અંદર ગોઠવશે કે આવો મારો આત્મા છે, પછી એનું ચિંતન ને એનું મનન કરશે. એથી તો વિપરીતતા વધશે, કંઈ અવિપરીતતા નહીં વધે, વિપરીતતા જ વધશે એમાંથી તો. અથવા જેમ પેલા ગ્રહિત મિથ્યાત્મા છે એમ આ પણ ગ્રહિતમાં જશે. કોઈ સીધી લાઈન પકડાય એવું નથી, કોઈ રીતે લાઈન હાથમાં આવે એવું નથી. તેમજ સહજ અંતર્મુખી પુરુષાર્થના સ્વરૂપથી અજાણ એવા જીવને પુરુષાર્થ કરવાના વિકલ્પથી પણ પર્યાય ઉપર જોર રહે છે. જેમ ચિંતવન મનનનો વિચાર રહે છે એમ મારે પુરુષાર્થ કરવો જોઈએ, મારે પુરુષાર્થ કરવો જોઈએ. જે અંતર્મુખી પુરુષાર્થ છે એ તો સહજ પરિણામ છે, એમાં કર્તૃત્વનો સદ્ભાવ નથી, એમાં કર્તૃત્વ પુરુષાર્થ કરવાનું કર્તૃત્વ પણ એમાં નથી આવતું. એ તો સ્વરૂપનું લક્ષમાં આવતા સહેજે અંદરથી વીર્ય ઉછળે છે એવો સહજ પુરુષાર્થનો પ્રકાર છે. એથી જે અજાણ છે એને પુરુષાર્થ કરું, પુરુષાર્થ કરું, હું પુરુષાર્થ કરું એમ પર્યાય ઉપર જોર આવે છે. વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ નથી, પણ સ્વરૂપના આશ્રયથી જોર વધે, પુરુષાર્થ વધે તો નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી પર્યાય તદાકાર નિર્વિકલ્પ થાય, સહજપણે થાય એવો એ રીતે જોર આવે. તો હા, પણ જ્ઞાનમાં જ વસ્તુ ન આવી હોય તો કોના ઉપર જોર કરશે? જોર પણ કોના ઉપર કરશે? પર્યાયમાં એમને હું જોર કરું, હજી જોરથી પુરુષાર્થ કરું, જોરથી પુરુષાર્થ કરું, અથવા હું જ્ઞાન સ્વરૂપ છું, હું પૂર્ણ સ્વરૂપ છું, હું એક અખંડ અભેદ સ્વરૂપ છું, ધ્રુવ સ્વરૂપ છું, એમ જોર કર્યા કરશે. પણ એ કેવું, એ તો સ્વરૂપ પોતાને પોતાપણે ભાસતું નથી. તો એમને જે એને શબ્દો અને એનો જે ધારણામાં ભાવાર્થ શબ્દાર્થ ખ્યાલમાં છે એના ઉપર જોર કર્યા કરશે. એ વિકલ્પનું જોર વિકલ્પ ઉપર આવશે. અનાદિથી પર્યાય આશ્રિત પરિણામ તો થઈ જ રહ્યા છે. હવે દ્રવ્યાશ્રિત પરિણામ કરે તો રસ્તો બદલાય એવું છે, નહીંતર પર્યાય આશ્રિત પરિણામ તો થઈ જ રહ્યા છે, કરી જ રહ્યો છે. અને તેથી પણ પર્યાય ઉપર જોર રહે છે, તેથી પણ કાર્ય સિદ્ધ થતું નથી, અથવા તો ખરેખર એ પુરુષાર્થનું કોઈ ફળ આવતું નથી, ઉલટાનું વિપરીત ફળ આવે છે. પણ પુરુષાર્થ તો આ પ્રકારે થવો જોઈએ એમ એ વિષયનું સ્પષ્ટીકરણ છે નીચે. ખોટો પુરુષાર્થ, ઊંધો પુરુષાર્થ નહીં થવો જોઈએ પુરુષાર્થના બહાને પણ. તો કેવી રીતે પુરુષાર્થ થાય છે? કે સ્વરૂપ સામર્થ્યના આધારે સહજ વીર્ય ઉછળે, પોતાનું સામર્થ્યનો આધાર લેતા હું આવો છું, હું આવો છું, આવો મહાન છું એમ સહજ વીર્ય ઉછળે, અર્થાત પર્યાયનો વેગ સ્વરૂપ પ્રત્યે સહજ વળે, જેવું સ્વરૂપ સામર્થ છે એના પ્રત્યે સહજ જ વેગ વળે, તેવું સ્વરૂપનું આકર્ષણ, એવું સ્વરૂપ પ્રત્યેનો આકર્ષણ ઉત્પન્ન થાય થયું હોય તો તે સમ્યક પુરુષાર્થનું સ્વરૂપ છે. ખરેખર તો આ પુરુષાર્થનું સ્વરૂપ છે કે સહજપણે સ્વરૂપના સામર્થ્યને કારણે જોર વધે. જેમ માણસ કહે ને કે આને પૈસાનું જોર છે, શું આને શરીરની તાકાતનું જોર છે, કેમ કે એને જે જોર કરે છે એની પાછળ એને કંઈક આધાર લેવાનું કારણ હોય છે, જોરમાં એનું બેકગ્રાઉન્ડ હોય છે કે જેના શેના ઉપર જોર દેવું છે, કોઈ નક્કર ભૂમિ હોય છે જોર દેવાની. તો જગતમાં તો જે નક્કર ભૂમિમાં કલ્પી છે એ બધી પોલી જ છે. શરીર પણ તને દગો દેશે અને સંયોગો પણ તને, બીજા સંયોગો પણ તને દગો દેશે, બધા સંયોગો છે. એટલે એ જોરમાં તો જીવ ધોખા મારીએ છે અને એનો પ્રત્યાઘાત દુઃખમાં આવે છે, દુઃખ થાય છે. જે ત્રિકાળ ધ્રુવ એકરૂપ સ્વરૂપ છે એ નક્કર ભૂમિ છે, નક્કર ચૈતન્ય ભૂમિ છે, એના આધારે જોર થાય, એના આધારે એકદમ ઉગ્રતા આવે પરિણામની. અંદર હું આવો છું એમ, બધા જ પરિણામ સમગ્રપણે સ્વરૂપ પ્રત્યે ખેંચાઈ જાય ત્યારે એને પુરુષાર્થ કહેવામાં આવે છે, ત્યારે એ પુરુષાર્થનું સ્વરૂપ છે એમ સમજવું જોઈએ. બંધ અધિકારમાં એવું લીધું છે કે રાગાદીન ઉપયોગ ભૂ અનયત, કળશ છે શરૂઆતનો, કે જ્ઞાની શું કરે છે કે રાગાદીન, રાગાદી જે વિભાવ ભાવો છે એને ઉપયોગ ભૂમિમાં લાવતા નથી, અનયત લઈ આવતા નથી. જે ચૈતન્ય ભૂમિ છે, ઉપયોગ ભૂમિ છે, ઉપયોગ ભૂ લીધી છે ચૈતન્ય ભૂમિકો, ઉપયોગરૂપી નક્કર ભૂમિકો, જ્ઞાનની ભૂમિકો, એમાં રાગાદીને ન લાવવા તે બંધનો અભાવ છે. અને એમાં રાગાદીને લાવવા કે હું રાગ સ્વરૂપ છું એમ જોર કરવું તે બંધનો સદભાવ છે, એનું નામ બંધ છે. હા, ઉપયોગ એટલે સામાન્ય, ઉપયોગ એટલે જ્ઞાન સ્વભાવ એમ. એટલે તો લીધું ને, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ. એટલા માટે સહેલામાં સહેલી રીત લીધી છે. અને સમ્યક પુરુષાર્થમાં, તેમાં એટલે સમ્યક પુરુષાર્થમાં માત્ર જ્ઞાયક છું તેમ નિર્વિકલ્પ ભાવે જોર રહે છે. સમ્યક પુરુષાર્થમાં તો માત્ર જ્ઞાયક છું એમ જ્ઞાયક ઉપર સહજ ભાવે, નિર્વિકલ્પ ભાવે જોર રહે છે. વિકલ્પ ભાવે જોર નથી રહેતો, પણ નિર્વિકલ્પ ભાવે જોર રહે છે. ચિંતવન મનનમાં વિકલ્પ ઉપર જોર જાય છે, અહીંયા નિર્વિકલ્પ ભાવે જોર રહે છે. કેમ કે પુરુષાર્થનું પરિણમન પણ નિર્વિકલ્પ છે અને વસ્તુ પણ નિર્વિકલ્પ છે, બંને નિર્વિકલ્પ છે. એ દ્રષ્ટાંત લીધો તો માણસને મૂર્છા આવે છે, એ નિર્વિકલ્પ ભાવે જ મૂર્છા આવે છે, એમાં ક્યાં વિકલ્પ છે. અને તે યથાર્થ છે, એ પ્રકારનો પુરુષાર્થ છે તે યથાર્થ છે. પણ પુરુષાર્થ કરવાના પર્યાયના કર્તૃત્વના ઉદ્દેશથી કરું 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 એમ જો રહ્યા કરે તે પુરુષાર્થનું સ્વરૂપ નથી એમ કહેવું છે. પછી સ્વરૂપ, પણ જે સ્વરૂપ લક્ષમાં ન આવ્યું હોય તો ચિંતન મનન ઘૂંટણ કોનું પણ કલ્પનાનું કરશે, છે નહીં ખરેખર. પર્યાયનું કર્તૃત્વ, પર્યાયના કર્તૃત્વને લીધે જીવ રાગાદી ભાવોનો કર્તા થઈને પરિણમે છે. પર્યાયમાં આમ કરું આમ કરું આમ કરું, અથવા જીવને અનેક પ્રકારનો જે રાગ થાય છે, અનેક પ્રકારનો વિભાવ થાય છે, એમાં પણ પર્યાયમાં એકત્વ છે એટલે કર્તૃત્વ છે. કર્તા કર્મ પણ અભેદ પદાર્થમાં એક પદાર્થમાં હોય તો પર્યાયમાં અભેદતા સાધે છે, એકત્વ સાધે છે, એટલે એને રાગની ઉત્પત્તિ થયા વિના રહે નહીં. ખરેખર રાગની ઉત્પત્તિનું કારણ પર્યાયનું એકત્વ છે. રાગની ઉત્પત્તિનું કારણ પર્યાયનું એકત્વ છે. સ્થૂળપણે લોકો એમ વિચારે કે અન્ય પદાર્થની વાંછા થતા રાગ થાય છે, કે મને આ પદાર્થ મળે તો ઠીક, માટે એ પદાર્થ સંબંધીનો રાગ થયો. પણ એટલું જ માત્ર રાગનું કારણ નથી. પોતાના બુદ્ધિના ક્ષોભશમના આધારે પણ, એ જ્ઞાનનો ક્ષોભશમ છે ને, એના આધારે પણ એને રાગ જ થશે. પર્યાયના આધારે પણ રાગ જ થશે. અરે, ગુણભેદના આધારે પણ રાગ થશે. લો, ગુણભેદ તો સામાન્ય છે ને, ગુણો તો સામાન્ય છે ને, પણ ભેદના આધારે રાગ થશે, ભેદના અવલંબને રાગ થશે. તો એ એમ થવાનું કારણ શું, કે સ્વરૂપમાં એકત્વ નથી અને પર્યાયમાં એકત્વ છે, આ મૂળ કારણ છે. જો સ્વરૂપમાં એકત્વ હોય તો એવું કાંઈ ન થાય, એક જ બધા રોગની દવા છે, અને નહીંતર અનેક પ્રકારે રાગ થયા વગર રહેશે નહીં. એને બદલે પોતે પર્યાય પોતાની સાથે એકત્વ કરે છે. પછી તો એને લઈને બધું પછી પણ વણઝાર ઊભી થાય છે. પછી રાગની એકત્વ બુદ્ધિ, રાગના નિમિત્તની એકત્વ બુદ્ધિ પરની એ બધું અહીંયાથી ઊભું થાય છે. કેમ કે એક સ્વથી છૂટી ગયો છે, સ્વથી ભ્રષ્ટ છે, સ્વપદથી ભ્રષ્ટ છે, પછી એનો કોઈ છેડો નથી કે ક્યાં જઈને અટકશે. એમ જેમ માણસ કહે છે, હું એક પગથિયું છૂકે એટલે કેટલા પગથિયા ગબડી જશે, કે જેટલા હશે એટલા ગબડશે, એના જેવું છે. પર્યાયના એકત્વથી જે કર્મ બંધાય છે એ મિથ્યાત્વ પ્રકૃતિનું કર્મ બંધાય છે. એ તો આત્માને જ બંધ છે એમ કહેવાય, કેમ કે પોતે બંધ ભાવને પોતામાં સ્વીકારે છે માટે આત્માને બંધ છે એમ કહેવાય. જેને એનો સ્વીકાર નથી એને પૂર્વે બંધાયેલા માટીના ઢેફા સમાન છે, અને નવા તો એને બંધાતા નથી. પર્યાય તે હું, પર્યાય તે જીવડો જ હું, પર્યાય જેટલો જ હું, એમ માત્ર પર્યાયનો હું પણ અવધારણ કરે છે. એટલે પર્યાય મુંડા હા એમ લીધું, પર્યાય થી મુંડ છે, પર્યાયમાં મુંડ છે. એ પર્યાય તો કર્મજનિત બધા પર જે કર્મના ઉદયની સાથે સંબંધ ધરાવતી વિભાવિક પર્યાય છે, એને પોતે પોતાનું સ્વરૂપ માન્યું છે, એને પ્રકૃતિ સ્વભાવને માં લીન છે એમ કહ્યો. શું? અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન છે. પ્રકૃતિ સ્વભાવ નિરત, પ્રકૃતિ સ્વભાવમાં રત નિરત, સારી રીતે લીન છે. જ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં વિરત, વિરત છે, વિરક્ત છે, વિરત કહો કે વિરક્ત છે, બે સંસ્કૃત શબ્દ છે, એક નિરત છે અને એક વિરત છે, આમ ઉલટો સુલટો ફેર છે. પર્યાયના કર્તૃત્વને લીધે જીવ રાગાદી ભાવોનો કર્તા થઈને પરિણમે છે. રાગાદી ભાવ થાય છે એને એમ નહીં, પણ હું કરું છું. પર્યાયમાં એકત્વ હોવાને લીધે રાગ થાય છે તો જ્ઞાનીને પણ થાય છે, પણ એ જાણે છે. જ્ઞેય માત્રપણાને લીધે માત્ર જાણે છે પણ વેદ તો નથી. કાલ રાત્રે 316 ગાથા લીધી ને, જ્ઞેય માત્રપણાને લીધે માત્ર એને જાણે છે પણ વેદ તો નથી. અને આને પર્યાયમાં એકત્વ હોવાથી કરતા થઈને રાગને કરે છે. રાગાદી ભાવોનો કરતા થઈને પરિણમે છે. પોતે જ્ઞાન સ્વભાવી રાગાદીથી ભિન્ન સ્વરૂપે હોવા છતાં, વસ્તુતાએ તો શું છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને એ જ્ઞાન સ્વભાવ રાગાદીથી વિપરીત જાતનો, રાગનો સ્વભાવ એનાથી જ્ઞાન સ્વભાવથી વિપરીત જાતનો હોવાથી ભિન્ન સ્વરૂપે છે, એમ હોવા છતાં તેમજ રાગાદીના અકર્તા સ્વભાવે હોવા છતાં, કેમ કે ભિન્ન હોય તો ભિન્ન ભિન્નનું કાર્ય ન કરી શકે, કર્તા કર્મ પણ અભિન્નપણામાં શક્ય છે, ભિન્નપણામાં શક્ય નથી. જેમ ભોગતા ભોગ્ય પણ અભિન્નપણામાં શક્ય છે, એમ કર્તા કર્મ પણ અભિન્નપણામાં જ શક્ય છે. એટલે પોતે રાગાદીના અકર્તા સ્વભાવે હોવા છતાં પણ ભિન્ન અકર્તા સ્વભાવના બેભાનપણાને લીધે, પોતે ભિન્ન છે અકર્તા સ્વભાવે પણ ભિન્ન છે એના બેભાનપણાને લીધે, રાગાદી ભાવમાં રાગાદી ભાવ પોતામાં થતા એને પ્રતિભાસે છે. જે જ્ઞાનમાં પ્રતિબિંબ ઉઠે છે એના બદલે મારામાં થાય છે, અગ્નિને જાણતા હું સળગ્યો એમ કે છે, એના જેવી વાત થઈ. સળગ્યો નથી, અગ્નિને જાણી છે એમ, રાગને જાણ્યો છે, જ્ઞાનમાં રાગ પેસી ગયો નથી, પ્રતિબિંબ આવ્યું છે ખાલી. પણ રાગાદી ભાવ પોતામાં એટલે જ્ઞાનમાં થતાં એને પ્રતિભાસે છે, એટલે પોતામાં થતાં એને લાગે છે, અથવા પોતે રાગાદી ભાવનો કરતા પ્રતિભાસે છે. જ્યારે પોતામાં રાગાદી ભાવ થાય છે ત્યારે એને એમ લાગે છે કે હું કરું છું ને થાય છે, ન કરું તો ન થાય અને કરું તો હું થાય. એટલે લાવ સ્વરૂપનું ચિંતન કરો, આત્માનો જ વિકલ્પ કરવો, મારે બીજો વિકલ્પ કરવો નથી, મારે આત્માનો જ વિકલ્પ કરવો છે એમ વિચારે છે. વિકલ્પને તારામાં લાવ્યો ક્યાંથી? હું જ્ઞાન સ્વરૂપી છો, ભિન્ન જ્ઞાન સ્વરૂપી છો, વિકલ્પથી ભિન્ન જ્ઞાન સ્વરૂપી છો એમ લેતો નથી. અને હું વિકલ્પને કરું, હું આત્માના વિકલ્પને કરું, હું આત્માના વિકલ્પને કરું, એ ક્યાંથી વાત આવી? રાગ જીવની પર્યાયમાં રોગ રૂપે છે. જીવની છે પણ રોગિષ્ઠ પર્યાય છે એમ જાણવું જોઈએ. શરીરનો સોજો શરીરની પર્યાય છે પણ એ રોગ છે. એમાં શું છે કે એ તત્વ દ્રષ્ટિએ પરતત્વ છે. જ્યારે તત્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો જીવનું તત્વ જે છે એ રાગરૂપ જે તત્વ છે એ નથી, જે રાગરૂપ તત્વ છે એ જીવનું તત્વ નથી. આ બે વચ્ચે જુદાપણું છે, એ જુદાપણું રહેવું જોઈએ. પછી જીવનું કહો, જીવનો રાગ કહો તો વાંધો નથી, જુદાપણું રાખીને જીવની પર્યાય જાણીને, જીવની કહો પણ જુદાપણું જાણીને, જુદાપણું ખોઈને નહીં. જેને છોડવું છે એની સાથેનો સંબંધ ગાઢ કરાય, જેનો ત્યાગ કરવો છે એનો સંબંધ વધારાય કે એનો સંબંધ ઘટાડાય, આ સવાલ છે. જો રાગ છોડવો હોય તો રાગનો સંબંધ ઘટાડવો જોઈએ, કે ભાઈ આપણે આની સાથે ક્યાં છેટું પડે છે એ જોઈ લ્યો. ભલે જીવની અવસ્થામાં થાય પણ છેટું ક્યાં પડે છે એ નક્કી કરો, કે સ્વભાવથી તદ્દન જુદું પડે છે. જો તો સ્વભાવથી તદ્દન જુદું પડતું હોય તો એને મટાડવાનો ઉપાય કરાય. સીધી વાત એ છે, જેમ શરીરની અવસ્થા રોગ, શરીરની અવસ્થા છે ને તો કદી મટાડે, પણ શરીરનો રોગ છે એમ જાણે તો કેમ મટે, ક્યારે મટે, કેમ મટે ને ક્યારે મટે એ પરિણામ નહીં જાય, સતત પરિણામ રહેશે. જ્યાં સુધી રોગ રહેશે ત્યાં સુધી કેમ મટે ને ક્યારે મટે એ જ પરિણામ રહેશે. એમ રાગનું થઈ જવું જોઈએ, કે ભલે જીવની અવસ્થામાં થયું પણ ક્યારે મટે ને કેમ મટે એ એક જ વાત. એ માટે બીજી વાત રહેવી જોઈએ નહીં. હે, મટવાનું કારણ પર્યાયનું એકત્વ, એ તો વિષય ચાલે છે. નહીં નહીં નહીં, કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. હમણાં મારા છે ને એમને એક દાખલો આપ્યો હતો કે ભાઈ અગ્નિથી પાણી ઊનું થાય છે માટે અગ્નિને ખસેડો તો પાણી ઊનું ન થાય. શું કીધું? અગ્નિથી પાણી, કર્મથી અહીંયા રાગદ્વેષ થાય છે માટે કર્મને ખસેડો તો રાગદ્વેષ ન થાય. અગ્નિથી પાણી ઊનું થાય છે માટે અગ્નિને આગો લઈ લેવો, એ તો સીધી વાત છે. હવે એ દ્રષ્ટિ પર ઉપર છે ને એટલે એવો વિચાર આવે છે કે અગ્નિને આગો લઈ લેવો. શું? પણ પાણીને ખસેડી લેવું એમ કેમ નથી આવતું? શું? બે વાત છે, વાત તો બે છે ને, એક સરખી દેખાય, એક સરખી નથી, ઉલટી સુલટી છે. અગ્નિને ખસેડવો એ ઊંધી વાત છે અને પાણીને ખસેડવો એ સીધી વાત છે. માણસ શું કહે છે, ઝઘડો થતો હોય ત્યાં કે ભાઈ આપણે દૂર થઈ જાઓ તો એ સીધી વાત છે, પણ ઓલાને કાઢો, ઝઘડો કરનારને મારો, ઝઘડો કરનારને મારો, પણ હવે ડબલ ઝઘડો થશે. ભાઈ તું એક તો સામો ઝઘડાળું છે અને તું એની અને એને મારવા જાશ, પછી શું થવાનું હતું? કે મારીને કાઢી મૂકો એને, એમ નહીં જાય. તું વ્યો જાય તારા ઘરે, પછી કઈ વાંધો નથી, એ ઝઘડો કોની યારે કરશે? એમ કર્મ ખસેડવાને બદલે તું ખસી જાને એમ કે છે, હબળી વાત એ છે. શું એના બદલે પોતાની વાત મૂકે પડતી, પોતે એવો ને એવો રહેવું છે, ઓલાને કાઢવું છે, નહીં જાય કોઈ રીતે નહીં જાય, કારણ કે તું એવો ને એવો છો, તને ખબર નથી તારામાં શું ફેર કરવો. એટલે વાંક એનો જ કાઢ્યા કરે છે, પોતે સુધરતો નથી અને વાંક એનો કાઢ્યા કરે છે કે આ કર્મ મને બગાડે છે, કર્મ મને રાગ કરાવે છે, કર્મ મને વિકાર કરાવે છે, આ કર્મનો ઉદય મટે તો સારું, લાવ બે ચાર અપ્પા કરી નાખું વ્યાજાય કર્મ આકા. કાંઈ ખબર નથી, એટલું બધું ઘોર જ્ઞાન છે એ કાંઈ ખબર નથી, એવી 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 ગડબડ છે બધી. તરત બંધ થઈ જશે, તું સામે જવાનું, સામે જુઓ છે એટલે ચાળા પાડે છે, તું સામે ન જોતો થઈ જવાનો છે, એ જ કંટાળવાનો છે, કા તો સામે જોતો નથી, આ સીધી વાત છે. એવું છે, એ શ્વેતાંબરમાં નથી, દિગંબરમાં એ લાકડો કરી ગયો છે, અત્યારે દિગંબર પંડિતમાં એ જ લાકડું કરી ગયું છે. આ પંડિતો જે આવતા હતા ગુરુદેવ પાસે, સાહેબ અમારી તો આ પછી સમજે પછી તરત કાન પકડતા હતા, નિમિત્તાધીન દ્રષ્ટિથી અમને એમ જ સૂચતું હતું કે આ દ્રષ્ટિકોણ જ અમારી પાસે નહોતો, કે આ તો બહુ સરસ છે, કે આવો દ્રષ્ટિકોણ આવે તો સીધું બધું હવે સરળું લાગે છે. કે તું પોતે ભૂલ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે, હમણાં ચર્ચા ચાલી હતી ને પહેલી જ વાત એ થાય, કર્મનો ઉદય આવે ત્યારે જીવને ડિગ્રી ટુ ડિગ્રી અજ્ઞાન દશામાં વિકાર નથી થતો. કોઈ જીવને ઉદય હળવો આવે છે ને કર્મ આકરા બાંધી લે છે, કોઈ જીવને ઉદય આકરો આવે છે ને કર્મ થોડા બાંધે છે. આ તો અજ્ઞાન દશામાં આટલું તો કરે છે, નહીતર તો નિગોદનો જીવ કે બે ઇન્દ્રિય થાય ને કે પંચેન્દ્રિય થાય ને ત્યાં ક્યાં મનત્વની બુદ્ધિ હતી, પણ સહેજે સહેજે ફેરફાર થાય છે ઉદયમાં, ઉદય અનુસાર પરિણામ નથી થતા. તો જ્ઞાનને તો જ્ઞાનીને તો ન થાય એ તો સીધી વાત છે, માટે કર્મની જેટલી ડિગ્રી હોય એટલા પણ થાય, ઓછા પણ થાય, વધારે પણ થાય અને ન પણ થાય, નિર્જરી પણ જાય, આ ચાર પ્રકાર છે ઉદયની સામે જીવના પરિણામમાં બધું બને, અને આના દાખલા બધા મોજૂદ છે. તો ઓલી વાત પકડેલી મુકાતી નથી, કર્મનો ઉદય આવે એટલે મરી જઈએ, કર્મનો ઉદય આવે એટલે ખલાસ જીવનું કાંઈ ચાલે નહીં, એવું કાંઈ નથી. જીવને પોતાની અનંત શક્તિ છે, અને જેમ સિંહ ઉપર ગમે એટલી માખીઓ બેઠી હોય, સેંકડો માખી બેઠી હોય હૂતો હોય, ત્યારે જરાક હળે આંખ ખુલે ને જરાક હળે ત્યાં તો સળવળાટની અંદર જ તે બધી માખી ઉડી જાય છે. એમ પોતે ઊંઘતો છે ત્યાં સુધી કર્મ આશ્રવે છે, જાગ્યો કે મારામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય છે, એ ભાગવા. હા, ઘૂસાડી દીધું છે પોતે, ઊંધું શ્રદ્ધાન કરીને, ઊંધું જ્ઞાન કરીને પોતે ઘૂસાડી દીધું છે. એવું નથી, એ તો જ્ઞાની હોય તો ન પણ કરે, ગમે તે પરિસ્થિતિમાં ન કરે, અજ્ઞાનીને પણ એવું નથી થતું. કોઈ સહેજે સહન કરી લે છે, કોઈ સહેજે થોડું થાય અને ગડબડ કરવા માંડે છે, નહીં ઉદય પ્રમાણે એથી વધારે પણ બાંધે છે જીવ, કર્મ થોડો ઉદય થોડો આવે ને વધારે પણ બાંધી લે, શું એવું નિયમ નથી કાંઈ, એને આમ જ પરિણમન થાય એવો નિયમ નથી, તે કાળની યોગ્યતા પ્રમાણે એને પરિણામ થશે. કર્મનો ઉદય ભલે હોય, પોતાની યોગ્યતા અનુસાર એને પરિણામ થશે, શું એ નિયમબદ્ધ છે. પરિણામે પણ અસરકારક સમય ઉદય દેખાતો હોય છતાં પણ નુકસાન કરે છે, ઘણા શાંત રહે છે, ઘણાને સહન કરવાની પ્રકૃતિ હોય છે, ઘણા થોડું એને સહન કરે નથી. માણસ કહેતા ભાઈ આને વતાવશો નહીં, જરાય નહીં પગને સહન કરે, એની પ્રકૃતિ જ એવી હોય. તમે થોડું કહો તો ભભૂકી ઉઠે, ઘણાને એવું હોય ઘણું કહો તો સાંભળી લે. અજ્ઞાન દશામાં એવી પ્રકૃતિ હોય છે નહીં, સાતાવેદની નો ઉદય હોય એવું કાંઈ નહીં. એ જાતની પોતાની યોગ્યતા હોય છે, જીવની યોગ્યતા સ્વતંત્ર છે. મૂળ તો શું છે કે જીવના પરિણામ છે એ સ્વતંત્ર રીતે થાય છે. એટલે તો ગુરુદેવ ત્યાં સુધી કહેતા, એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે સામે આ પીળા કેસરી રંગનો કપડું છે માટે અહીંયા કેસરી રંગ જણાય છે, આનો આના કારણે નહીં, નહીતર જ્ઞે જ્ઞાનનું પ્રતિબિંબ એક્ઝેક્ટ છે. જેવું કેસરી છે આછું કેસરી છે તો આછું કેસરી જણાય છે, આ વધારે કેસરી છે તો વધારે કેસરી. એ તો બિલકુલ સ્વતંત્ર કરે છે. જો જીવ પોતાના પરિણામ સ્વતંત્ર ન કરી શકતો હોય તો એને ઉપદેશ આપવો નકામો છે. બધો ઉપદેશ કર્મને આપવો જોઈએ. જો જીવ પોતાના પરિણામમાં કાંઈ ફેરફાર ન કરી શકતો હોય સ્વતંત્ર રીતે તો એને ઉપદેશ આપવો શું કામનો, કે તું પ્રતિક્રમણ કર, પાછો વળે એમ કરવા એને કહેવું જોઈએ. સમયસારમાં ગાથા લીધી છે મોક્ષ અધિકારમાં કે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ઉપદેશ એટલા માટે આપ્યો છે કે જીવ તેમ કરવા સમર્થ છે, નહીતર તો કર્મને જ પ્રતિક્રમણ કરાવત. કે ભાઈ કર્મને ઉપદેશ આપો, કર્મમાં જ બધું કરો, જીવને કાંઈ કરો માં, પણ એમ નથી. ઉપદેશ તો જીવને છે. એ ન્યાય પકડ્યો છે કુંદાચાર્ય. આમાં આવો ઉપદેશ કેમ શાસ્ત્રમાં છે? શાસ્ત્રમાં ઉપદેશ છે એમ બતાવે છે કે જીવ સ્વતંત્ર કરે છે, માટે એને ઉપદેશ આપ્યો છે. તું કરી શકે છો માટે તને કરવાનો ઉપદેશ છે. કર્મને અનુસરીને કરવા પડે એમ નહીં, પોતે પોતાના સામર્થ્યને ભૂલ્યો હોય તો પોતાના સામર્થ્યને ભૂલતા એ કરી લે છે બીજી વાત છે, પણ કરવા જ પડે એ વસ્તુ સ્થિતિ નથી. કરવા જ પડે એ કોઈ વસ્તુ સ્થિતિ નથી. પાછો ફરી શકે છે સ્વતંત્રપણે. જો પોતે ભાન કરે કે હું મારા સ્વરૂપમાં સ્થિર રહેવા સમર્થ છું, એવું મારું સ્વરૂપ છે એવું ભાન કરે તો કર્મનો ઉદય આવીને ખરી જશે. એટલે તો શાસ્ત્રમાં એવી ગાથા છે કે અજ્ઞાની લાખો કરોડો વર્ષની તપશ્ચર્યા કરીને જે કર્મને નિર્જરાવે એ જ્ઞાની ધ્યાનની એક ક્ષણમાં નિર્જરા કરે છે. શું જ્ઞાની તો ક્ષણ માત્રમાં એની નિર્જરા કરી લે છે, જે આને કરોડો વર્ષ લાગે એનો અર્થ શું થાય છે? સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. હા, એ તો એક સમજાવવા માટે એક વાત કરી છે. ખરેખર તો બેને સરખાવી શકાય એવી પરિસ્થિતિ જ નથી જ્ઞાનીને અજ્ઞાનીને, પણ સમજાવવા માટે એ વાત કરી છે. એમાં શું લીધો, એવો દાખલો લીધો હોય કોઈ નિધત કર્મ બંધાઈ ગયું કે બહુ ખસવું મુશ્કેલ પડે, શું દુષ્કર છે, જેને ટાળવું દુષ્કર છે, નિકાચિત તો એમ કે જાય જ નહીં, પણ એવું નિધત કર્મ હોય બહુ આખા તીવ્ર રસ્તે થઈ ગયું હોય તો હવે અજ્ઞાન દશામાં બે બાંધ્યું હોય, બે જીવ એમાં એક જ્ઞાની થયો એક અજ્ઞાની રહ્યો, તો અજ્ઞાનીને અશુભ તોડવા ઘણા શુભમાં પ્રવર્તે ઘણા લાંબા કાળ સુધી, ત્યારે માંડ એમાંથી પાછો વળે. જ્ઞાની તો ક્ષણ માત્રમાં ટાળી દે છે એને, એમ કેવું છે? એવું કોઈ સરખાપણું લેવું છે, બધામાં લાગુ ન પડે ક્યાંક, પણ એટલો બધો ફેર છે બે વચ્ચે. ભોગવે છૂટકો, પણ ભોગવેમાં શું છે? ભીન પડી ગયા છે એને શું ભોગવું, એને શું ભોગવું કે એને ભોગવું હોવા છતાં ભોગવું નથી, એમ એનો અર્થ છે. ના, બંધાય ત્યારે જ નિકાચિત બંધાય છે, જેમ કે આ નારકીની ગતિ પડે છે મિથ્યાત્વ અવસ્થામાં, નારકીની ગતિ પડી જાય છે, સમ્યક દર્શન થયા પછી નરકમાં જાય છે તો ત્યાં નરકને ભોગવે છે એમ કહેવાય. નરકાયુને ભોગવે છે, કયા આયુષને ભોગવે છે? નરકાયુષને ભોગવે છે. ખરેખર ભોગવતા નથી, એ તો કર્મના ફળને ભિન્ન જ જાણે છે, જ્ઞેય માત્રપણે એને જાણે છે, મુખ્યપણે એને જ્ઞેયમાં લઈ જાય છે, ગૌણપણે એનું વેદન છે, મુખ્યપણે વેદન નથી. નહીતર તો દુઃખી થઈ જાય, ત્યાં દુઃખી નથી, સુખી છે. અંદરથી સુખનો પ્રવાહ આવે છે, એને અનુભવે છે, એને વેદે છે, એમ છે. ના, એ પહેલા બંધાવવાનો ક્યાં સવાલ છે? પહેલા બંધન જ્યારે પરિણામ કરે ત્યારે બંધન થાય, એ જ સમયે, બીજો સમય નહીં. પરંતુ સ્વભાવે કરીને રાગાદી કરી શકાતા નથી, જેમ ભોગવી શકાતા નથી એમ સ્વભાવે કરીને રાગાદી કરી શકાતા નથી. હવે જુઓ, જીવના પરિણામમાં થાય છે એને, અને જીવ કરે છે એ વાત સ્વભાવ દ્રષ્ટિએ લાગુ નથી પડતી. જો જીવના સ્વભાવને લક્ષમાં લેવામાં આવે તો જીવનો એવો સ્વભાવ છે કે રાગને કરી શકે જ નહીં, અશક્યત્વાત, કરી ન શકે. જેમ પુદ્ગળ પરમાણુની ક્રિયાને કરી ન શકે એમ સ્વભાવ વડે રાગને ન કરી શકે. સ્વભાવ સાધન થાય અને રાગ કરે તો કોઈ કાળે રાગ મટે નહીં. આ એક દ્રષ્ટિકોણ છે સ્વભાવનો, અને જીવને સ્વભાવ દ્રષ્ટિએ જોવો એમ કે છે. જીવના ચારિત્ર ગુણમાં રાગની પર્યાય થઈ માટે જીવે રાગ કર્યો એ રીતે અહીંયા જીવને નથી જોવો. જીવને એના સ્વભાવની દ્રષ્ટિથી જો જોવામાં આવે તો રાગાદી કરી શકાતા નથી. તેવા સ્વરૂપના ભાનમાં, એવું સ્વરૂપનું ભાન હોય ત્યારે પણ રાગાદી થશે, ચારિત્રમાં રાગાદી થશે, તે રાગાદી થાય તે કાળે તેનું જ્ઞાન રહેશે. સ્વભાવમાં હું પણ થાય છે ત્યારે રાગાદીમાં હું પણ થતું નથી, અથવા રાગાદીને ઉપયોગ ભૂમિમાં લઈ જતો નથી જ્ઞાની. એ ભૂમિ જુદી છે, ચૈતન્યની નક્કર ભૂમિ છે, એમાં રાગનો પ્રવેશ થઈ શકે એવું નથી. એટલે સ્વરૂપના ભાનમાં રાગાદી થાય તે કાળે તેનું જ્ઞાન રહે છે, પરંતુ તે કરતા થતો નથી, કારિતા થતો નથી, કે અનુમંતા પણ પોતે થતો નથી. આના ઉપર તો નિયમસારની પાંચ ગાથા છે, ન કરતા, ન કારિતા, અનુમંતા પણ નહીં, પંચરત્ન જે ઉતારી છે એ આ વિષય ઉપર છે. સમ્યક દર્શન કરવાના બહાને, પુરુષાર્થ કરવાના બહાને, સમ્યક દર્શન કરવાના બહાને, પુરુષાર્થ કરવાના બહાને, કે ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર કરવાના બહાને જીવનું અનાદિનું પર્યાયનું કર્તૃત્વ ચાલુ રહે છે. આ ભૂલ જે થાય છે, મુમુક્ષુની ભૂમિકામાં જે ભૂલ થાય છે, આ પ્રકારની થાય છે કે સમ્યક દર્શન કરવાના બહાને, સમ્યક દર્શન કરવાના બહાને કે સ્વરૂપમાં ઉપયોગ એકાગ્ર કરવાના બહાને, એ ચારિત્રનો સ્થિરતાનો વિષય થયો, કે પુરુષાર્થ કરવાના બહાને જીવનું અનાદિનું પર્યાયનું કર્તૃત્વ ચાલુ રહે છે. પર્યાયને આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, એમ પર્યાયના કર્તૃત્વમાં પર્યાયનું એકત્વ ઊભું થાય છે એ પોતાને ખ્યાલ નથી રહેતો. આમાં શું મારે સમ્યક દર્શન કરવાનો મને ભાવ આવે એમાં શું શું વિચાર કરે? મને સમ્યક દર્શન કરવાનો ભાવ આવે એમાં શું વાંધો? ક્યાં મને લાડુઓ ખાવાનો ભાવ આવે છે? મને તો સમ્યક દર્શન કરવાનો ભાવ આવે છે ને, એમ નથી. વિષયને મૂળથી સમજવાની જરૂર છે. જ્યાં સુધી એના મૂળિયા હાથમાં ન આવે ત્યાં સુધી ઉપર ઉપરથી પાંદડા તોડે કાંઈ વળે એવું નથી. એ તો પાછું પાંગરી જાય છે. જીવનું અનાદિનું પર્યાયનું કર્તૃત્વ ચાલુ રહે છે અને ત્યાં સુધી જીવ પર્યાય બુદ્ધિ છે. આ દ્રવ્ય બુદ્ધિ નથી પણ પર્યાય બુદ્ધિ છે. ત્યાં સુધી આ બધા પ્રકારમાં જીવ પરિણમે છે. આ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં આપનો વિસ્તાર છે. દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પર્યાય દ્રષ્ટિ ન રહે. પર્યાય દ્રષ્ટિ હોય પર્યાય ઉપરની દ્રષ્ટિમાં પર્યાયમાં સમ્યક દર્શન કરું, પર્યાયમાં નિર્વિકલ્પ થાવ ને પર્યાયમાં પુરુષાર્થ પ્રગટાવો ને, પણ એ વાત પર્યાયના લક્ષ્ય જે થાય છે એ તારા પર્યાયના એકત્વને વધારે દ્રઢ કરી જશે. પર્યાયનું એકત્વ તો તોડવા જેવું છે, એના બદલે વધારે દ્રઢ કરવાનું થશે. હા, એટલે તો સુગાનીજી એક પત્રમાં એવું લીધું છે કે જેમાં મારું અસ્તિત્વ નથી એમાં મારે શું કરવાનું રહે છે? જેમાં મારું અસ્તિત્વ નથી એમાં મારે શું કરવાનું રહે છે? તમારામાં મારું અસ્તિત્વ નથી હું તમારામાં શું કરું? એમ આત્માનું ત્રિકાળી અસ્તિત્વ એના ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં છે. અસ્તિત્વ ગુણ તો એક સમયની પર્યાયમાં અસ્તિત્વ નથી, સમ્યક દર્શન સ્વીકારતો નથી એક સમયની પર્યાયને, કેમ કે એ જીવની સત્તાને સ્વીકારવું એ સમ્યક દર્શનનો ધર્મ છે. તો એ ધ્રુવ તત્વને સ્વીકારી લે છે, એક સમયની પર્યાયને સ્વીકારતું નથી સમ્યક દર્શન. એનો અર્થ શું થયો કે એમાં એની સત્તા નથી સ્વીકારી એને, તો જેમાં મારી સત્તા નથી એમાં હું શું કરું? કે એમાં મારે કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. બહુ સરસ વાત લીધી છે એક જગ્યાએ. મારા પણ એટલે મારું અસ્તિત્વ. મારાપણું એટલે શું? કે મારું હું છું એમ જેમાં થાય છે. મારાપણું એટલે મારું અસ્તિત્વ અથવા વ્યાપકપણું. તો ત્રિકાળી જ્ઞાન ઘન અખંડ ચૈતન્યમાં છે ત્યાં મારી સત્તા વ્યાપે છે. 22મો પુત્ર છે એનો છેલ્લો પેરેગ્રાફ છે. આ દ્રષ્ટિએ આ સત્તાની આ દ્રષ્ટિએ પર્યાયનો પુરુષાર્થ સહજ સ્વભાવ છે. જેને પોતાનું પોતાપણું ત્રિકાળી જ્ઞાન ઘનમાં ભાષ્યું કે સ્થાપ્યું પર્યાયનો પુરુષાર્થ સહજ સ્વભાવ છે. એ વખતે પર્યાયમાં પુરુષાર્થ ચાલુ થઈ જશે, ઉત્પન્ન થઈ જશે, એ તો એનો પર્યાયનો સહજ સ્વભાવ છે. પર્યાયની અપેક્ષાએ પુરુષાર્થ થયો એમ કહેવાય છે. થયો હોય તો એમાં વૃદ્ધિ થઈ એમ પણ કહેવાય છે, અથવા એણે તે પ્રકારે પુરુષાર્થ કર્યો એમ કહેવાય છે. એક કથન પદ્ધતિ છે. વાસ્તવિક રીતે તો ઉક્ત અસ્તિત્વપણાની અખંડ દ્રષ્ટિના બળે, ઉક્ત એટલે ત્રિકાળી જ્ઞાન ઘનમાં મારું અસ્તિત્વ છે એવા અસ્તિત્વપણાની અખંડ દ્રષ્ટિના બળે પર્યાયનો ક્રમ સહજ અખંડ તરફ વધતો રહે છે. પર્યાયનો જે ક્રમ છે એ સહજ અખંડ તરફ વધતો જ રહે છે. આ પર્યાયોમાં પુરુષાર્થ વગેરેની આ પર્યાયોમાં જ્ઞાનની પુરુષાર્થની એકાગ્રતાની એમ જે આ વળતર જે છે પ્રભા, એમાં અધિક કરું ઓછું કરું, ઓછો છે અને વધુ કરું એ વગેરેની આ પર્યાયોમાં કોઈ ઉલટ ફેર કરવી પડતી નથી. આમ કરું ને તેમ કરું એ કૃતક ઉછાળા બંધ પડી જાય છે એમ કે છે. કારણ બસ અહીંયા આ વાત લખી છે. કારણ કે કેમ એમ બંધ થઈ જાય, કારણ કે પર્યાયમાં તો મારી દ્રષ્ટિના વિષયનું અસ્તિત્વ જ નથી કે હું તેમાં કઈ કરી શકું. દ્રષ્ટિના વિષયનું અસ્તિત્વ નથી એમ કહો કે મારું અસ્તિત્વ નથી એમ કહો, શું એમાં મારું અસ્તિત્વ જ નથી કે હું તેમાં કઈ કરી શકું. ઉલટફેર શેમાં હું કરવા જો, એમાં મારું અસ્તિત્વ નથી એમાં હું ફેરફાર કરવા જાઉં કે એમાં હું કઈ કરી શકું. મારું અસ્તિત્વ તો ત્રિકાળીપણામાં છે. બસ અહીંયા એક ટુકડો નાખ્યો છે આ જગ્યાએ, શું કે મારું અસ્તિત્વ નથી ને મારે શું કરવું. એટલે જીવ સીધું એમ લઈ લે કે એક સમયની પર્યાયમાં મારું અસ્તિત્વ નથી માટે એમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડ, એમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડી દે. આમ સીધું લઈ લેવું. એટલે ઉપદેશ બોધથી જે કર્તૃત્વનો પ્રકાર તીવ્ર થયો હશે બધું શાંત થઈ જશે. તારો અધિકાર નથી જ્યાં અસ્તિત્વ નથી ત્યાં તારો અધિકાર નથી, શું કરવું. નહીં એમ જ વિધિ છે ખરેખર, તો એ જ સાચી વિધિ છે, આમ જ વિધિ છે. શું પટપટી વાત જરા લાગે એવું છે. ઉપદેશ બોધ છે એમાં વિધિ નિષેધ નો વિસ્તાર છે આખો. જીવને જે ઉપદેશ આપવામાં આવે છે એમાં જીવને શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે, એટલે કર્તવ્ય નથી એનો ઉપદેશ છે, અને એનો વિસ્તાર અનેક ભેદ પ્રભેદથી છે. પણ છતાંય એ બધાનો સરવાળો એવી રીતે આવવો જોઈએ. આ વાત વિતરાગ દર્શન સિવાય ક્યાંય નથી. ઉપદેશ બોધ તો બધા દર્શનમાં છે. ક્રોધ ન કરવો ને ક્ષમા રાખવી, શું તો ક્ષમા કર્તવ્ય છે અને ક્રોધ અકર્તવ્ય છે એમ લીધું ને. એવી રીતે ગુણ દોષના વિષયમાં અનેક ગુણો અને અનેક દોષોના વિષયમાં વિધિ નિષેધ આવે છે. હવે જૈન દર્શનમાં એક વિશિષ્ટતા છે, આ લોકોત્તર વાત છે, ઓલું બધું હજી લૌકિકમાં ચાલે છે, કે તારું મૂળ ત્રિકાળી સ્વરૂપ સર્વ દોષ રહિત છે અને એવો હું છું એમ જ્યાં પોતાના સ્વરૂપમાં નિર્વિકલ ભાવે હું પણ આવ્યું, કારણ કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે એટલે વિધિ નિષેધ ખલાસ થયા બધા. શું આ કરવું આ ન કરવું, આ કરવું આ ન કરવું. હવે એવો જેમાં વિધિ નિષેધનો ત્રણેય કાળે અભાવ છે, કેમ કે તો સામાન્ય તત્વ છે, વિધિ નિષેધ તો વિશેષ તત્વમાં જાય છે. તો જેમાં વિધિ નિષેધનો ત્રણેય કાળે અભાવ છે એવો પોતે છે. આ દ્રષ્ટિપૂર્વક જો વિધિ નિષેધનો વિકલ્પ હોય તો એને વ્યવહાર કહીએ, અને આ દ્રષ્ટિ વિના વિધિ નિષેધનો વિકલ્પ હોય તો વ્યવહાર આભાસ કહીએ, મિથ્યાત્વ કહીએ. આમ છે. એટલે દ્રષ્ટિ હોય તો વિવેક, કર્તવ્ય અકર્તવ્ય જેને વિવેક શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર એને જરા અલંકારિક શબ્દ આપે છે, શોભા આપે છે એ વાતને, કે આનું નામ તો વિવેક અમે કહીએ છીએ. જે કર્તવ્ય અકર્તવ્યને સમજે તેને વિવેક છે, જે અકર્તવ્ય કર્તવ્યને ન સમજે તેને વિવેક નથી એમ કે. એ તો બહુ શોભાસ્પદ વાત થઈ ગઈ, વિવેકવાળો જીવ છે. પણ એ વિવેક ક્યારે, કે જીવને પોતાને વિધિ નિષેધ રહિત તત્વની દ્રષ્ટિ હોય ત્યારે, નહીંતર સંતુલન ન રહે, એકાંત થઈ જાય, ઉપદેશના વચનોનું એકાંત થઈ જાય, એટલે કર્તૃત્વનું એકાંત થઈ જાય. એ સંતુલનમાં એક એ પોઈન્ટ નાખો રહી ગયો છે વિધિ નિષેધનો, પાછળથી વિચારમાં આવ્યો. ઉપયોગ સાધન છે એમાં કઈ સવાલ નથી. જ્યાં સાધનની મીમાંસા વિચારણા કરવામાં આવે ત્યાં ઉપયોગ જ સાધન છે, અને રાગાદી તે સાધન નથી, નિમિત્તે સાધન નથી, એ બરાબર છે. પણ જેમ જેમાં વિધિ નિષેધ નથી એવો હું છું એ દ્રષ્ટિપૂર્વક એ વાત છે, રાખીને એ વાત છે. હા, એ દ્રષ્ટિ આવતા ઉપયોગ સહજ વળે છે અને કર્તૃત્વનો ઉછાળો નથી આવતો. વિકલ્પ થી અંતર્મુખ થવાતો નથી, પણ દ્રવ સ્વભાવની સાવધાની થી જ અંતર્મુખ થવાય છે, એ તો બરાબર છે, એમ જ છે. અને સંતુલનમાં એ તો દ્રવ પર્યાયના સંતુલનમાં એ વિષય થોડો આવ્યો છે અસ્પષ્ટ, પણ એ પ્રકાર આવી જાય છે. દ્રવ પર્યાયનું સંતુલનનો પ્રકરણ, સંતુલનનું જે પ્રકરણ છે ને, જે દ્રવ પર્યાયનો વિષય છે એમાં એ વિષય, એમાં એ આ થોડી વાતનો પ્રકાર આવી જાય છે. એટલે અહીંયા એમ કેવું છે કે કરવાના બહાને આમ કરું આમ કરું આમ કરું એમ કરવાના બહાને જીવનું અનાદિનું પર્યાયનું કર્તૃત્વ ચાલુ રહે છે. ત્યાં સુધી જીવ પર્યાય બુદ્ધિ છે. હવે અનાદિનો જે પર્યાય બુદ્ધિ છે એ સમ્યક દર્શન કરું પુરુષાર્થ કરું એમ કરું
કે રૂપ મેં દેખતે હૈ,
ત્યાં સુધી પર્યાય બુદ્ધિ રહે છે, બદલે વૃદ્ધિગત થાય છે. હવે ફરીને તમારો પ્રશ્ન બીજી રીતે વિચારી લઈએ, હે, કે અંતર્મુખ થવું એ ઉપયોગ સાધન છે, વિધિ આમ છે, વિધિ આ પ્રકારે છે, વિધિ આ પ્રકારે છે, એમ જે વિધિના વિષય ચાલે છે એ પણ જાણપણાનો વિષય છે, એ જાણવાનો વિષય છે કે વિધિનો પ્રકાર ઉલટો તો નથી ને, અને સુલટો હોય તો પોતાના પરિણમન સાથે મેળવણી કરવાનો વિષય છે. પર્યાય માત્ર જાણવાનો, અને એથી વધારે એનો ઉપયોગ કરવો હોય તો પોતાના પરિણામ સાથે એને મેળવીને ટેલી કરીને તપાસ કરવાનો વિષય છે. આથી વધારે જોર એના ઉપર નહીં જવું જોઈએ. શું જો જોર ગયું તો પર્યાય બુદ્ધિ મટશે નહીં, પર્યાય બુદ્ધિ ટળશે નહીં. એટલે એની મર્યાદા એટલી, જાણવું અને મેળવણી કરી લેવી, બસ મીંઢવણી કરી લેવી કે આમાં ફેર પડે છે કે નથી પડતો, એટલી વાત છે. જોર ન દેવું જોઈએ એટલે શું કે નહીં, જોર એટલે શું છે કે આ આ આ વિધિ, વિધિના વિષયમાં જે પર્યાયનો વિષય વિચારાય છે, કેમ કે તો પર્યાયમાં વિધિ થાય છે, તો એના ઉપર વજન નહીં જવું જોઈએ, વજન સ્વભાવ ઉપર જવું જોઈએ. આ તો એક જાણવાનો વિષય છે અને મેળવી લેવાનો વિષય છે, એથી વધારે નથી. જેમ કોઈ સરવાળો મારે ને કેલ્ક્યુલેટર સાથે ટેલી કરી લઈએ કે બરાબર છે મારો સરવાળો, એ જ કેલ્ક્યુલેટર બોલે છે, માટે સરવાળો સાચો છે, ભૂલ નથી. એવી રીતે મેળવવાનો વિષય છે કે જે શાસ્ત્રો છે એ તો રેડી રેકનર છે, શું બધા અનુભવી પુરુષોએ બધા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને બધા રિઝલ્ટ મૂકી દીધા છે, તું મેળવી લે, બસ તારી જે પરિણતિ ચાલે છે એની સાથે તું મેળવી લે, અને જોર તો ત્રિકાળી ઉપર દેજે, જોર પર્યાય ઉપર નહીં દેતો, સંતુષ્ટ નહીં થતો, મેળવતો પણ એમાં સંતુષ્ટ થવાનો પ્રશ્ન રહેતો નથી. પર્યાય માત્રનો વિષય જાણવાનો છે બસ, એટલે તો એમને દૃષ્ટિના ઓળખેથી ન્યાય લીધો કે તારું અસ્તિત્વ જ નથી ને, પછી ભાનગઢ શું કરવા ત્યાં કરે છો ફેરફાર કરવાની, તારું અસ્તિત્વ છે એ બાજુ સીધો જા, તારા અસ્તિત્વને જો ને, તારા અસ્તિત્વને પકડ ને, બસ. જો કે પકડનારી પર્યાય છે, જોનારી પર્યાય છે, પણ એ તો આપોઆપ જ થઈ ગયું, જ્યાં અસ્તિત્વ ઉપર વજન ગયું, લક્ષ ગયું, એટલે આપોઆપ પર્યાય સમ્યક થઈ ગઈ, અભિમુખ થઈ ગઈ. ભૂલ થાય છે. એટલે પહેલામાં પહેલા એ કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજ્યા વિના દુઃખ પામ્યો છે. પહેલાં સમજ, તારું સ્વરૂપ સમજ, તારું જે સ્વરૂપ છે એને પહેલાં સમજી લે. સમજી લે એમ કે ભાષણમાં લઈ લે એમ કે ત્યાં સુધી બુદ્ધિ, નહીંતર કેવી રીતે નિર્ણય વગર કોઈ ચીજ કેવી રીતે આગળ ચાલે? જેનો નિર્ણય નથી એમાં કર્તવ્ય કર્તવ્યનું ભાન હોય જ ક્યાં છે? તો દુનિયા આખીના જે શાસ્ત્રો છે, ધર્મશાસ્ત્રો છે, એ બધા કર્તવ્ય કર્તવ્ય ઉપર જ એનો બધો ઉપદેશ ચાલ્યો છે. અને લોકો એને શ્રદ્ધા કરે છે. શું કારણે શ્રદ્ધા કરે છે? કે ભાઈ આ વિવેક કરાવે છે, આ કર્તવ્ય છે ને આ અકર્તવ્ય છે, આ કર્તવ્ય છે ને આ અકર્તવ્ય છે. પણ એ કર્તવ્ય અકર્તવ્ય સાચું ક્યારે? કે મૂળ સ્વરૂપ સમજે ત્યારે. મૂળ સ્વરૂપ સમજ્યા વિના, કર્તૃત્વ અકર્તૃત્વથી રહિત, કર્તવ્ય કર્તવ્યથી રહિત મૂળ સ્વરૂપ છે એ સમજ્યા વિના કર્તવ્ય કર્તવ્યની મર્યાદા અમર્યાદિતપણે કર્તૃત્વ ભાવે ચાલે છે. અને એ જ પર્યાયનું એકત્વ છે, એ જ મિથ્યાત્વ છે. જે મિથ્યાત્વ છોડવા જાય અને ભૂલથી મિથ્યાત્વને દ્રઢ કરી બેસે તો એને ખબર પડે નહીં, એ સ્થિતિ થઈ જાય.
ભગવાન જય ગુરુ કૃપાળુ દી.